દાનિયેલનું પુસ્તક એનો પહેલો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અધ્યાય પહેલો. યહૂદિયાના રાજા યહોવાકીમની કારકિર્દીને ત્રીજે વર્ષે બાબિલના રાજા નબુખાદનેસરે યરૂસલેમ આવીને તેને ઘેરો ગાળ્યો. પ્રભુએ યહૂદિયાના રાજા યહોવાકીમને દેવના મંદિરના કેટલાક પાત્રો સહિત તેના હાથમાં સોંપ્યો અને તેમને શિનાર દેશમાં પોતાના દેવના મંદિરમાં લઈ ગયો. તેણે તે પાત્રો પોતાના દેવના ભંડારમાં રાખ્યા. રાજાએ પોતાના મુખ્ય ખોજા આસ્પનાઝને કહ્યું કે તારે કેટલાક એવા રાજવંશી ને અમીર વર્ગના ઇસરાયેલી છોકરાને લાવવા કે જે છોકરાઓમાં કંઈ પણ ખોળ ખાપણ ન હોય, પણ ઘણા ખૂબસૂરત, સર્વ બાબતમાં જ્ઞાન સંપન્ન, વિદ્યા પારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ ને રાજમહેલમાં ઉભા રહી શકે એવા હોય. તારે તેમને ખાલદીઓની વિદ્યા તથા ભાષા શીખવવી. રાજાએ તેઓને માટે રાજાના ખાણામાંથી તથા તેને પીવાના દ્રાક્ષ રસમાંથી રોજિંદો અમુક હિસ્સો ઠરાવી આપ્યો. ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરવું ને તે મુદતની આખરે તેઓ રાજાની હજુરમાં રજૂ થાય એવો ઠરાવ કર્યો. હવે એ છોકરાઓમાં યહૂદાના કુળના દાનિયેલ, હનાન્યા, મિશાયલ તથા અઝારિયા હતા. મુખ્ય ખોજાએ તેઓના નામ નીચે મુજબ પાયા. તેણે દાનિયેલનું નામ બેલશાસાર, હનાન્યાનું નામ શાદ્રાખ, મિશાયલનું નામ મેશાખ ને અઝારિયાનું નામ અબેદનગો પાડ્યું. પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષરસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાળીશ નહીં. તે માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે વટાળથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ. હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપાદ્રષ્ટિ થઈ ને તેણે તેના પર કરુણા કરી. તેણે દાનિયેલને કહ્યું કે મારો મુરબ્બી રાજા, જેણે તમારું ખાનપાન નીમી આપ્યું છે તેનો મને ડર લાગે છે. રખેને તે તમારા ચહેરા તમારી ઉંમરના બીજા છોકરાઓના કરતા કદરૂપા જુએ, પણ એવું શા માટે થવું જોઈએ? તેથી તો તમે રાજાની આગળ મારું શિર જોખમમાં નાખો. ત્યારે જે કારભારીના મુખ્ય ખોજાએ દાનિયેલ, હનાન્યા, મિશાયલ તથા અઝારિયા પર નિમેલો હતો તેને દાનિયેલે કહ્યું કે કૃપા કરીને 10 દિવસ સુધી આ તારા દાસોની પરીક્ષા કરીજો. અમને ખાવાને માટે અન્નફળ તથા શાકભાજી ને પીવાને માટે પાણી આપવામાં આવે, ત્યાર પછી અમારા ચહેરા તથા જે છોકરા રાજાનો ખાણો ખાય છે તેઓના ચહેરા તારી રૂબરૂ નિરખવામાં આવે. પછી જે પ્રમાણે તું જુએ તે પ્રમાણે તારા દાસોને માટે વ્યવસ્થા કરજે. આથી તેણે આ બાબતમાં તેમની વિનંતી સાંભળીને 10 દિવસ સુધી તેમની પરીક્ષા કરી. 10 દિવસને અંતે જે છોકરાઓ રાજાનું ખાણું ખાતા હતા તે સર્વના કરતા તેમના ચહેરા વધારે ખૂબસૂરત દેખાયા ને તેઓ શરીરે વધારે પુષ્ટ માલુમ પડ્યા. તેથી કારભારીએ તેમનો ખોરાક તથા તેમને પીવાનો દ્રાક્ષરસ બંધ કરીને તેમને અન્નફળ તથા શાકભાજી આપી. હવે આ ચાર છોકરાઓને તો પરમેશ્વરે સર્વ વિદ્યામાં તથા જ્ઞાનમાં કૌશલ્ય અને ચાતુર્ય આપ્યા. વળી દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો. તેઓને હજુરમાં લાવવાને માટે જે મુદત રાજાએ ઠરાવી હતી તે મુદતને અંતે મુખ્ય ખોજાએ તેઓને નબુખાદનેસરની હજુરમાં રજૂ કર્યા. રાજાએ તેઓની સાથે વાતચીત કરી તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મિશાયલ તથા અઝારિયાના જેવો કોઈ બીજો મળ્યો નહીં, માટે તેઓ રાજાની હજુરમાં રહેનારા થયા. જ્ઞાન તથા અક્કલની જે બાબતો વિશે રાજા તેમને પૂછી જતો તે દરેકમાં જે સર્વ જાદુગરો તથા મંત્રવિદ્યા જાણનારા તેના આખા રાજ્યમાં હતા તેઓના કરતા તેઓ તેને 10 ગણા શ્રેષ્ઠ માલુમ પડ્યા. દાનિયેલ તો છેક કોરેશ રાજાની કારકિર્દીના પહેલા વર્ષ સુધી ટકી રહ્યો. દાનિયેલનું પુસ્તક એનો બીજો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અધ્યાય બીજો. નબુખાદનેસરની કારકિર્દીને બીજે વર્ષે તેને સ્વપ્નો આવ્યા, તેથી તેનો જીવ ગભરાયો ને તેની ઊંઘ ઉડી ગઈ. ત્યારે રાજાએ આજ્ઞા કરી કે મારા સ્વપ્નનો ખુલાસો કરી બતાવવા માટે જાદુગરોને, મંત્રવિદ્યા જાણનારાઓને, શકુન જોનારાઓને તથા ખાલદીઓને બોલાવો. તેથી તેઓ હજુરમાં આવીને રાજાની સન્મુખ ઉભા રહ્યા. ત્યારે રાજાએ તેઓને કહ્યું કે મને સ્વપ્ન આવ્યું છે ને તે સ્વપ્નનો ખુલાસો જાણવાને મારો જીવ આકુળ વ્યાકુળ થાય છે. ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું કે હે રાજા, સદા જીવતા રહો, આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો, એટલે અમે તેનો અર્થ બતાવીશું. રાજાએ ખાલદીઓને ઉત્તર આપ્યો કે એ વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો ખુલાસો નહીં જણાવો તો તમારા કાપીને ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોનો ઉકરડો કરવામાં આવશે. પણ જો તમે તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવશો તો તમને મારી પાસેથી બક્ષીસો, ઇનામ તથા મોટું માન મળશે. માટે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવો. તેઓએ બીજી વાર ઉત્તર આપ્યો કે રાજા પોતાના દાસોને તે સ્વપ્ન કહી સંભળાવે તો અમે તેનો અર્થ કહી બતાવીએ. રાજાએ ઉત્તર આપ્યો કે હું નક્કી જાણું છું કે તમે વખત મેળવવા ચાહો છો, કેમ કે તમે જુઓ છો કે તે વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. પણ જો તમે મને સ્વપ્ન નહીં જણાવશો તો તમારે માટે માત્ર એક જ કાયદો છે, કેમ કે સમય બદલાય ત્યાં સુધી મને કહેવા માટે જૂઠી તથા તરકટી વાતો તમે ગોઠવી રાખી છે. માટે મને સ્વપ્ન કહી બતાવો એટલે હું જાણીશ કે તમે મને તેનો અર્થ પણ બતાવી શકશો. ખાલદીઓએ રાજાને ઉત્તર આપ્યો કે પૃથ્વી ઉપર એવું એકે માણસ નથી કે જે રાજાની વાત તેને વિરુદ્ધ કરી શકે, કેમ કે કોઈ પણ રાજાએ, હાકેમે કે અધિકારીએ કદી પણ આવી વાત કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલદીને પૂછી નથી. જે વાત રાજા જાણવા માંગે છે તે તો દુર્લભ છે, અને દેવો કે જેમનો વાસો દેહમાં નથી તેઓ સિવાય બીજો કોઈ એવો નથી કે જે રાજાને તે વિદિત કરી શકે. આ કારણથી રાજાને ઘણો ક્રોધ ચડ્યો, તે બહુ કોપાયમાન થયો ને તેના બાબિલના સર્વ જ્ઞાનીઓને કતલ કરવાની આજ્ઞા કહી. તેથી તે હુકમ પ્રગટ કરવામાં આવ્યો અને જ્ઞાનીઓને મારી નાખવાના હતા. તેથી સિપાહીઓએ દાનિયલ તથા તેના સાથીઓને મારી નાખવા માટે શોધ્યા. એ વખતે બાબેલના જ્ઞાનીઓને મારી નાખવા માટે નીકળેલા રાજાની રક્ષક ટુકડીના નાયક આર્યોખને દાનિયેલે દાપણ અને ચતુરાઈથી જવાબ આપ્યો. તેણે રાજાના નાયક આર્યોખને પૂછ્યું કે રાજાનો હુકમ એવો તાકીદનો કેમ છે. ત્યારે આર્યોખે બધી વાત દાનિયેલને જણાવી, એટલે દાનિયેલે હજુરમાં જઈને રાજાને અરજ કરી કે આપ મને મહેતલ આપો, એટલે હું રાજાના સ્વપ્નનો ખુલાસો કરીશ. પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાન્યા, મિશાઈલ અને અઝારિયાને એ વાત જણાવી, જેથી તેઓ એ રહસ્ય વિશે આકાશના દેવની દયા માંગે. સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે. રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના દેવની સ્તુતિ કરી. દાનિયેલે કહ્યું કે દેવનું નામ સદા સર્વકાળ સ્તુત્ય હો, કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેના છે. તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે, તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે ને રાજાઓને ગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે. તે ગહન ને ગુહ્ય વાતો ખુલ્લી કરે છે. અંધારામાં જે કંઈ હોય તે જાણે છે ને પ્રકાશ તેની સાથે રહે છે. હે મારા પૂર્વજોના દેવ, હું તારો આભાર માનું છું ને તારી સ્તુતિ કરું છું, કેમ કે તે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યા છે, અને જે અમે તારી પાસેથી માંગ્યું તે હમણાં તે મને જણાવ્યું છે, કેમ કે તે અમને રાજાની વાત પ્રગટ કરી છે. તે પછી આર્યોખ, જેને રાજાએ બાબિલના જ્ઞાનીઓનો નાશ કરવા માટે નિમ્યો હતો, તેની હજુરમાં દાનિયેલ ગયો. તેણે જઈને તેને આ પ્રમાણે કહ્યું, બાબિલના જ્ઞાનીઓનો નાશ કરીશ નહીં, મને રાજાની હજુરમાં લઈ જા, એટલે હું રાજાના સ્વપ્નનો ખુલાસો કરીશ. ત્યારે આર્યોખે દાનિયેલને જલ્દીથી રાજાની હજુરમાં લઈ જઈને તેને કહ્યું કે યહૂદિયા દેશમાંથી પકડી આણેલા લોકમાંથી એક માણસ મને મળી આવ્યો છે કે જે રાજાને સ્વપ્નનો ખુલાસો વિદિત કરશે. રાજાએ દાનિયેલ, જેનું નામ બેલશાસર હતું, તેને કહ્યું કે જે સ્વપ્ન મને આવ્યું છે તે તથા તેનો ખુલાસો મને વિદિત કરવાને શું તું શક્તિમાન છે? દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો કે જે મર્મ વિશે આપે પૂછ્યું છે તે જ્ઞાનીઓ, મંત્ર વિદ્યા જાણનારાઓ, જાદુગરો કે જોશીઓ બતાવી શકતા નથી. પણ આકાશમાં એક દેવ છે કે જે મર્મ ખોલે છે ને હવે પછીના વખતમાં શું થવાનું છે તે તેણે નબુખાદનેસાર રાજાને જણાવ્યું છે. આપનું સ્વપ્ન તથા આપના પલંગ પર થયેલા આપના મગજના સંદર્શનો તે આ છે. એટલે હે રાજા, હવે પછી શું થવાનું છે તે વિશે આપને તો આપના પલંગ પર વિચાર આવ્યા અને મર્મોના ખોલનારે ભવિષ્યમાં શું થશે તે આપને જણાવ્યું છે. પણ બીજા માણસો કરતા મારામાં કંઈ વધારે જ્ઞાન હોવાથી આ મર્મ મને પ્રગટ થયો છે એમ તો નથી, પણ એ માટે મને સમજાવવામાં આવ્યો છે કે એનો ખુલાસો રાજાના જાણવામાં આવે ને આપ પોતાના અંતઃકરણના વિચાર જાણો. હે રાજા, આપે સ્વપ્નમાં એક મૂર્તિ જોઈ. આ ભવ્ય મૂર્તિનો જળજળાટ અત્યુત્તમ હતો. તે આપની આગળ ઉભી હતી. તેનું સ્વરૂપ ભયંકર હતું. એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું. તેની છાતીને તેના હાથ રૂપાના, તેનું પેટ ને તેની જાંઘો પિત્તળના અને તેના પગ લોખંડના. તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોખંડનો ને કેટલોક ભાગ માટીનો હતો. આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા કાપી નાખવામાં આવી ને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોખંડની તથા માટીની હતી તેમના પર મારો ચલાવ્યો ને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા. ત્યાર પછી લોખંડ, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા. તે ઉનાળાના ખળામાંના ભૂસા જેવા થઈ ગયા અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો ને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. સ્વપ્ન તો એ હતું. હવે તેનો ખુલાસો અમે રાજાને કઈ બતાવીશું? હે રાજા, આપ રાજા ધીરાજ છો. આપને આકાશના દેવે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યા છે. જ્યાં જ્યાં માણસો વસે છે ત્યાં 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 વંચર જાનવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યા છે ને તે સર્વ ઉપર આપને અધિકાર આપ્યો છે. પેલું સોનાનું માથું તે તો આપ છો. આપના પછી આપના કરતા ઉતરતું એવું એક બીજું રાજ્ય થશે અને તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય થશે કે જે આખી પૃથ્વી પર હકુમત ચલાવશે. ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત થશે, કેમ કે લોખંડ સર્વ વસ્તુઓને ભાંગીને ચૂરા કરે છે ને કચડે છે, અને જેમ લોખંડ બધાને કચડી નાખે છે તેમ તે બધાને ભાંગીને ભૂખો કરશે ને કચડી નાખશે. જેમ આપે પગની પાટલીઓ તથા તેના આંગણાનો કેટલોક ભાગ કુંભારની માટીનો ને બાકીનો ભાગ લોખંડનો જો તેમ તે રાજ્યના ભાગલા પડી જશે. પણ જેમ આપે લોખંડની સાથે ચીકણી માટી ભેળેલી જોઈ તેમ તે રાજ્યમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે. વળી જેમ પગના આંગણાનો કેટલોક ભાગ લોખંડનો ને બાકીનો ભાગ માટીનો હતો તેમ તે રાજ્યનો એક ભાગ વળવાન થશે ને બાકીનો ભાગ તકલાદી થશે. વળી જેમ આપે લોખંડ સાથે ચીકણી માટી ભેળેલી જોઈ તેમ તેઓ બીજા માણસોના સંતાન સાથે ભેળસેળ થશે. પણ જેમ માટી લોખંડ સાથે મળી જતી નથી તેમ તેઓ એકબીજાને વળગી રહેશે નહીં. તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહીં ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં. પણ તે આ સગળા રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેનો ક્ષય કરશે ને તે સર્વકાળ ટકશે. આપે જોયું કે પેલી શિલા પર્વતમાંથી કોઈ માણસના હાથ અડક્યા વગર કાપી કાઢવામાં આવી ને તેને લોખંડને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરે ચૂરા કર્યા. તે ઉપરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. એ સ્વપ્ન નક્કી છે ને તેનો ખુલાસો ખરેખરો છે. ત્યારે નબુખાદનેસાર રાજાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી અને એવી આજ્ઞા કરી કે તેને અર્પણ ચઢાવો તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો. રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો કે કે તું આ મર્મ ખોઈ શક્યો તે ઉપરથી ખરેખર તમારો દેવ તે દેવોનો દેવ રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે. પછી રાજાએ દાનિયેલનો ઊંચો હોદો આપ્યો ને તેને ઘણી મોટી બક્ષિસો આપી ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો. દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી તેણે શાદ્રાખ મેશાખ તથા અબેદનગોને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ નિમ્યા, પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો. દાનિયેલનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અધ્યાય ત્રીજો. નબુખાદનેસર રાજાએ એક સોનાની મૂર્તિ બનાવી, તે 60 હાથ ઊંચી ને 6 હાથ પહોળી હતી. તેણે તે બાબિલ પ્રાંતમાંના દુરાના મેદાનમાં ઉભી કરી. પછી નબુખાદનેસર રાજાએ પ્રાંતના મુખ્ય હાકેમોને, સુબાઓને, નાયબ સુબાઓને, ન્યાયાધીશોને, ભંડારીઓને, મંત્રીઓને, અમલદારોને તથા પ્રાંતોના સર્વ અધિકારીઓને ભેગા કરવાને માણસ મોકલ્યા, જેથી નબુખાદનેસર રાજાએ જે મૂર્તિ ઉભી કરી હતી તેની પ્રતિષ્ઠાને માટે તેઓ આવે. ત્યારે પ્રાંતોના હાકેમો, સુબાઓ, નાયબ સુબાઓ, ન્યાયાધીશો, ભંડારીઓ, મંત્રીઓ, અમલદારો તથા પ્રાંતોના સર્વ અધિકારીઓ નબુખાદનેસર રાજાએ જે મૂર્તિ ઉભી કરી હતી તેની પ્રતિષ્ઠાને માટે એકઠા થયા. તેઓ નબુખાદનેસરે ઉભી કરેલી મૂર્તિની આગળ ઉભા રહ્યા. ત્યારે ચોબદારે પુકાર કર્યો કે હે લોકો, પ્રજાઓ તથા જુદી જુદી ભાષાઓ બોલનાર માણસો, તમને ફરમાવવામાં આવે છે કે તમે રણસિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી ઇત્યાદિ સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળો. તે વખતે તમારે શાસ્તાન દંડવત પ્રણામ કરીને નબુખાદનેસર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવી. જે કોઈ માણસ શાસ્તાન દંડવત પ્રણામ કરીને તેની પૂજા નહીં કરશે તેને તે જ ઘડીએ બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. તેથી જ્યારે લોકોએ રણસિંગડું, વાંસળી, વીણા, સિતાર, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળ્યો ત્યારે સર્વ લોકોએ, પ્રજાઓએ તથા જુદી જુદી ભાષાઓ બોલનાર માણસોએ શાસ્તાન દંડવત પ્રણામ કરીને નબુખાદનેસર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરી. તે વખતે કેટલાક ખાલદીઓએ રાજાની પાસે આવીને યહૂદીઓ ઉપર તહમત મૂક્યું. તેઓએ નબુખાદનેસર રાજાને કહ્યું, હે રાજા, સદા જીવતા રહો. હે રાજા, આપે હુકમ કર્યો છે કે રણસિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ જે કોઈ સાંભળે તે દરેકે શાસ્તાન દંડવત પ્રણામ કરીને આ સોનાની મૂર્તિની પૂજા કરવી, અને જે કોઈ શાસ્તાન દંડવત પ્રણામ કરીને તેની પૂજા નહીં કરે તેને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. આપે શાદ્રાખ, મેશાખ તથા અબેદનગો નામે યહૂદીઓને બાબેલ પ્રાંતના કારભારીઓ ઠરાવ્યા છે. હે રાજા, આ માણસોએ આપના હુકમનો અનાદર કર્યો છે. તેઓ આપના દેવોની ઉપાસના કરતા નથી, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરતા નથી. ત્યારે નબુખાદનેસરે બહુ જ કોપાયમાન થઈને શાદ્રાખ, મેશાખ તથા અબેદનગોને પોતાની હજુરમાં લાવવાની આજ્ઞા કરી, એટલે તેઓ એ માણસોને રાજાની હજુરમાં લાવ્યા. નબુખાદનેસરે તેઓને પૂછ્યું કે હે શાદ્રાખ, મેશાખ તથા અબેદનગો, શું તમે જાણી જોઈને મારા દેવની ઉપાસના નથી કરતા અને મારી પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને નથી પૂજતા? તો હવે તમે રણસિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળો. તે વખતે શાસ્તાન દંડવત પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક, પણ જો તમે પૂજા કરશો નહીં તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે, અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે? શાદ્રાખ, મેશાખ તથા અબેદનગોએ રાજાનો ઉત્તર આપ્યો કે હે નબુખાદનેસર રાજા, આ બાબતમાં અમને ઉત્તર આપવાની અમારે કંઈ જરૂર નથી. અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે, અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા આપે ખચિત જાણું કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. ત્યારે નબુખાદનેસારને રોમે રોમે ક્રોધ વ્યાપ્યો ને શાદ્રાક મેશાક તથા અબેદનગોની સામે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું. તેણે એવો હુકમ ફરમાવ્યો કે ભઠ્ઠી હંમેશા ગરમ કરવામાં આવતી હતી તે કરતા 7 ગણી ગરમ કરવી. પછી તેણે પોતાના સૈન્યના અમુક બલિષ્ઠ પુરુષોને આજ્ઞા આપી કે શાદ્રાક મેશાક તથા અબેદનગોને બાંધીને તેઓને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખો. એટલે તેઓએ તે માણસોને તેની ઇજારો પાઘડીઓ જબ્બા તથા બીજા વસ્ત્રો સહિત બાંધીને તેને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. રાજાની આજ્ઞા તાકીદની હતી ને ભઠ્ઠી અતિશય ગરમ હતી. તેથી જે પુરુષો શાદ્રાક મેશાક તથા અબેદનગોને ઉંચકી લાગ્યા હતા તેઓ અગ્નિના ભડકાથી બળી મર્યા. શાદ્રાક મેશાક તથા અબેદનગો એ ત્રણે માણસો જેવા બાંધ્યા હતા તેવાને તેવા જ બળતા અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. ત્યારે નબુખાદનેસર રાજા અચંબો પામીને એકદમ ઉભો થઈ ગયો. તેણે પોતાના મંત્રીઓને પૂછ્યું કે શું આપણે એ ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા? તેઓ રાજાને કહ્યું કે હે રાજા, એ ખરું છે. ત્યારે તેણે કહ્યું કે જુઓ, હું 4 માણસોને અગ્નિમાં છૂટા ફરતા જોઉં છું, વળી તેઓને કંઈ પણ ઈજા થઈ નથી અને ચોથાનું સ્વરૂપ તો દેવપુત્રના જેવું છે. પછી નબુખાદનેસર બળતા અગ્નિની ભઠ્ઠીના દ્વાર પાસે આવ્યો. તેણે કહ્યું કે હે શાદ્રાક મેશાક તથા અબેદનગો, પરાત્પર દેવના સેવકો, બહાર નીકળીને અહીં આવો. ત્યારે શાદ્રાક મેશાક તથા અબેદનગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા. પ્રાંતોના હાકેમો, સુબાઓ, નાયબ સુબાઓ તથા રાજાના મંત્રીઓએ એકઠા થઈને તે પુરુષોને જોયા તો તેઓના શરીરો ઉપર અગ્નિની કંઈ પણ અસર થયેલી નહોતી. તેઓના માથાના વાળ બળ્યા નહોતા, તેઓની ઇજારોને પણ આંચ આવી નહોતી તથા અગ્નિની ગંધ પણ તેઓને લાગી નહોતી. ત્યારે નબુખાદનેસરે કહ્યું કે શાદ્રાક મેશાક તથા અબેદનગોના દેવને ધન્ય હો કે જેણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકો જેઓ તેના પર શ્રદ્ધા રાખતા હતા તથા જેઓએ રાજાનું વચન નિષ્ફળ કર્યું છે તથા પોતાના દેવ સિવાય બીજા કોઈ દેવની ઉપાસના કે પૂજા ન કરવા માટે પોતાના શરીરનું અર્પણ કર્યું છે તેઓને છોડાવ્યા છે. માટે હું એવો હુકમ ફરમાવું છું કે જે કોઈ માણસ, પ્રજા કે હર કોઈ ભાષા બોલનાર લોક શાદ્રાક મેશાક તથા અબેદનગોના દેવની વિરુદ્ધ કંઈ પણ અયોગ્ય બોલશે તે સર્વના કાપીને ટુકડે ટુકડા કરવામાં આવશે ને તેમના ઘરોનો ઉકરડો કરી નાખવામાં આવશે. કેમ કે આવી રીતે પોતાના સેવકોને છોડાવી શકે એવો બીજો કોઈ દેવ નથી. પછી રાજાએ શાદ્રાક મેશાક તથા અબેદનગોને બાબિલ પ્રાંતમાં વધારે ઊંચી પદવીએ ચઢાવ્યા. દાનિયલનું પુસ્તક એનો 4 અધ્યાય. દાનિયલનું પુસ્તક 4. પૃથ્વી પર રહેનાર સર્વ લોકો, પ્રજાઓ તથા હર કોઈ ભાષા બોલનાર માણસો, તમને નબુખાદનેસર રાજા તરફથી અધિકાધિક શાંતિ હો. જે ચિહ્નો તથા આશ્ચર્યકારક કૃત્યો પરાત્પર દેવે મારા સંબંધમાં કર્યા છે તે તમને દર્શાવવા એ મને ઠીક લાગ્યું છે. તેના ચિહ્નો કેવા મહાન છે અને તેના અદ્ભુત કૃત્યો કેવા મહાભારત છે. તેનું રાજ્ય તે સદાકાળનું રાજ્ય ને તેનો અધિકાર પેઢી દર પેઢીનો છે. હું નબુખાદનેસર મારા ઘરમાં એશ આરામ કરતો હતો ને મારા મહેલમાં વૈભવમાં રહેતો હતો. એ દરમિયાન મને એક સ્વપ્ન આવ્યું, તેથી હું બી ગયો. મારા પલંગ પરના વિચારોએ તથા મારા મગજના સંદર્શનોએ મને ગભરાવ્યો. માટે મેં બાબિલના સર્વજ્ઞાની પુરુષોને મારી હજુરમાં લાવવાનો હુકમ કર્યો કે તેઓ મારા સ્વપ્નનો ખુલાસો કરે. ત્યારે જાદુગરો, મંત્રવિદ્યા જાણનારા, ખાલદીઓ તથા જોશીઓ મારી હજુરમાં આવ્યા. ત્યારે મેં તેમની આગળ સ્વપ્ન કહી બતાવ્યું, પણ તેઓ મારી આગળ તેનો ખુલાસો કરી શક્યા નહીં. પણ છેવટે દાનિયલ, જેનું નામ મારા દેવના નામ પરથી બેલશાસાર પાડ્યું હતું ને જેનામાં પવિત્ર દેવનો આત્મા છે, તે મારી હજુરમાં આવ્યો. મેં આ પ્રમાણે તેની આગળ તે સ્વપ્ન કહ્યું કે હે બેલશાસાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે તારામાં પવિત્ર દેવનો આત્મા છે ને કોઈપણ ગુહ્ય વાત સમજવામાં તને ગભરામણ થતી નથી. માટે જે સ્વપ્ન મને આવ્યું છે તેના સંદર્શનો તથા તેનો ખુલાસો મને કહી બતાવ. મારા પલંગ પર મારા મગજના સંદર્શનો આ પ્રમાણે હતા. મેં જોયું તો પૃથ્વીના મધ્ય ભાગમાં એક ઝાડ મેં જોયું. તેની ઊંચાઈ ઘણી હતી. તે ઝાડ વધીને મજબૂત થયું ને તેની ટોચ ગગનમાં પહોંચી હતી ને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું. તેના પાંદડા સુંદર હતા ને તેને ઘણા ફળ લાગતા હતા ને તેથી બધાને ખોરાક પૂરો પડતો હતો. વંચર પશુઓ તેની છાયામાં બેસતા હતા ને ખેચર પક્ષીઓ તેની ડાળીઓમાં વસતા હતા ને સઘળાનું તેથી પોષણ થતું હતું. મારા પલંગ ઉપર મારા મગજના સંદર્શનોમાં હું જોતો હતો. એટલામાં જો એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષ આકાશમાંથી ઉતરી આવ્યો. તેણે મોટો ઘાંટો પાડીને કહ્યું કે ઝાડને કાપી નાખો, તેની ડાળીઓ પણ કાપી નાખો, તેના પાંદડા ખંખેરી નાખો ને તેના ફળ વિખેરી નાખો. જાનવરો તેની નીચેથી ને પક્ષીઓ તેની ડાળીઓમાંથી નાસી જાય તો પણ તેનું ઠૂઠું જમીનમાં વનના કુમળા ઘાસમાં લોખંડના તથા પિત્તળના બંધથી બાંધીને રહેવા દો. તેને આકાશના ઝાકરથી પલળવા દો ને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે. તેનું માણસનું હૃદય બદલાઈને પશુનું હૃદય તેને આપવામાં આવે એ પ્રમાણે તેને માથે સાત કાળ વીતે. એ દંડાગના જાગૃત રહેનારાના હુકમથી ને એ આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. એથી જીવતા માણસો જાણે કે ફરાત પર દેવ માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે ને પોતાની મરજી હોય તેને તે આપે છે ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે. આ સ્વપ્ન મને નબુખાદનેસારને આવ્યું છે. તો હે બેલશાસાર, તું એનો ખુલાસો કહી બતાવ, કેમ કે મારા રાજ્યના સર્વજ્ઞાનીઓ મારી આગળ તેનો ખુલાસો કરી બતાવવાને અશક્ત છે, પણ તું તેનો ખુલાસો કરવાને શક્તિમાન છે, કેમ કે તારામાં પવિત્ર દેવોનો આત્મા છે. ત્યારે દાનિયલ, જેનું નામ બેલશાસાર હતું, તે કેટલીક વાર સુધી સ્તબ્ધ રહ્યો ને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. રાજાએ તેને કહ્યું કે હે બેલશાસાર, સ્વપ્ન સંબંધી કે તેના ખુલાસા સંબંધી તું ગભરાઈશ નહીં. બેલશાસારે ઉત્તર આપ્યો કે હે મારા સ્વામી, એ સ્વપ્ન આપના દ્વેષીઓને તથા તેનો ખુલાસો આપના વૈરીઓને લાગુ પડો. જે ઝાડ આપે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ ગગનમાં પહોંચી ને જે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું, જેના પાંદડા સુંદર હતા ને જેને પુષ્કળ ફળ લાગતા હતા ને જેથી સર્વનો ખોરાક પૂરો પડતો, જેની નીચે વંચર જનાવરો રહેતા ને જેની ડાળીઓમાં ખેચર પક્ષીઓ વાસો કરતા હતા, તે તો હે રાજા આપ પોતે છો કે જે વધીને બળવાન થયા છો. આપનું મહત્વ વધીને આકાશ સુધી ને આપની હકુમત પૃથ્વીના છેડા સુધી પહોંચી છે. વળી રાજાએ એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષને આકાશમાંથી ઉતરતો જોયો ને એમ કહેતા સાંભળ્યો કે ઝાડને કાપી નાખીને તેનો નાશ કરો તો પણ તેનું ઠૂંઠું જમીનમાં એટલે વનના કુમળા ઘાસમાં લોખંડના તથા પિત્તળના બંધથી બાંધીને રહેવા દો. સાત કાળ તેને માથે વીતે ત્યાં સુધી તેને આકાશના ઝાકરથી પલળવા દો ને તેનો હિસ્સો વંચર જાનવરોની સાથે થાય. હે રાજા, ખુલાસો તો આ પ્રમાણે છે. મારા સ્વામી, રાજાને માથે જે આવ્યું છે તે તો પરાત પર દેવનો હુકમ છે, કેમ કે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે ને આપનો વાસ વંચર પશુઓ સાથે થશે ને બળદની જેમ આપને ઘાસ ખવડાવવામાં આવશે ને આપ આકાશના ઝાકળથી પલળશો ને આપને માથે સાત કાળ વીતશે અને આપ જાણશો કે પરાત પર દેવ માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે ને જેને ચાહે તેને તે આપે છે. ત્યાં સુધી એ પ્રમાણે આપને માથે વીતશે. ઝાડનું ઠૂઠું રહેવા દેવાની તેઓએ આજ્ઞા કરી. તે ઉપરથી આપે સમજવું કે આકાશનો અધિકાર ચાલે છે એમ આપ જાણશો. ત્યાર પછી આપનું રાજ્ય આપના હાથમાં પાછું કાયમ થશે. એ માટે હે રાજા, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાવ અને સદાચાર વડે આપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહો જલાલી લાંબો કાળ ટકે. આ સગડું નબુખાદનેસર રાજા ઉપર આવી પડ્યું. 12 મહિના પછી તે બાબિલના રાજમહેલની અગાશી પર ફરતો હતો ત્યારે તે બોલ્યો કે આ મહાન બાબિલ, જે મેં રાજ્ય ગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા મહાત્માનો પ્રતાપ વધારવા માટે નથી? આ શબ્દો રાજાના મુખમાં જ હતા એટલામાં આકાશમાંથી એવી વાણી તેને કાને પડી કે હે નબુખાદનેસર રાજા, એ વચન તને કહેવામાં આવે છે. રાજ્ય તારી પાસેથી ગયું છે, તને મનુષ્યમાંથી હાંકી કાઢવામાં આવશે ને તારો વાસ વંચર પશુઓ સાથે થશે. તને બળદની જેમ ઘાસ ખરડવામાં આવશે ને તારે માથે 7 કાળ વીતશે. અને તું જાણશે કે પરાત પર દેવ મનુષ્યના રાજ્ય પર અધિકાર ચલાવે છે ને જેને ચાહે તેને તે આપે છે. ત્યાં સુધી તને એ પ્રમાણે વીતશે. તે જ ઘડીએ એ વાત નબુખાદનેસરની બાબતમાં ફળીભૂત થઈ. તેને મનુષ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું ને તેનું શરીર આકાશના ઝાકળથી પલળ્યું એટલે સુધી કે તેના વાળ વધીને ગરુડના પીછા જેવા ને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા. તે મુદતને અંતે મેં નબુખાદનેસરે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી એટલે મારી સમજ શક્તિ મારામાં પાછી આવી ને મેં પરાત પર દેવને ધન્યવાદ આપ્યો અને જે સર્વકાળ જીવે છે તેની મેં સ્તુતિ કરી ને તેને માન આપ્યું, કેમ કે તેનો અધિકાર સદાકાળનો અધિકાર ને તેનું રાજ્ય પેઢી દર પેઢીનું છે. પૃથ્વીના સર્વ રહેવાસીઓ અહીંયા આગળ કંઈ જ લેખામાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. કોઈ તેનો હાથ અટકાવી શકતો નથી અથવા તું શું કરે છે એવું કોઈ તેને કહી શકતો નથી. તે જ વખતે મારી સમજ શક્તિ મારામાં પાછી આવી અને મારા રાજ્યના ગૌરવને માટે મારો પ્રતાપ તથા વૈભવ મારામાં પાછો આવ્યો. મારા મંત્રીઓ તથા મારા અમીર ઉમરાઓ મારું સન્માન કરીને મારી પાસે આવ્યા. હું મારા રાજ્યમાં ફરી સ્થાપિત થયો ને તેની સાથે ઉત્તમ મહાત્મ્ય પણ મને મળ્યું. હવે હું નબુખાદનેસર આકાશના રાજ્યની સ્તુતિ કરું છું, તેને મોટો માનું છું ને તેનું સન્માન કરું છું, કેમ કે તેના સર્વ કામો સત્ય ને તેના માર્ગો ન્યાય છે અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે. દાનિયેલનું પુસ્તક એનો 5મો અધ્યાય. દાનિયેલનું પુસ્તક 5. બેલશાસર રાજાએ પોતાના અમીર ઉમરાઓમાંના 1000ને મોટું ખાણું આપ્યું ને તેણે તેમની આગળ દ્રાક્ષરસ પીધો. પોતે દ્રાક્ષરસની લહેજત લેતો હતો તે દરમિયાન તેના પિતા નબુખાદનેસરે યરૂસાલેમના મંદિરમાંથી સોના રૂપાના જે પાત્રો હરી આણ્યા હતા તે લાવવાની તેણે આજ્ઞા કરી, જેથી રાજા, તેના અમીર ઉમરાઓ, તેની પત્ની તથા તેની ઉપપત્ની તેઓથી પાન કરે. ત્યારે યરૂસાલેમમાંના દેવના મંદિરમાંથી હરી આણેલા સોનાના પાત્રો તેઓ લાવ્યા અને રાજાએ તથા તેના અમીર ઉમરાઓએ તેની પત્નીઓએ તથા તેની ઉપપત્નીએ તેઓ વડે પાન કર્યું. તેઓએ દ્રાક્ષરસ પીને સોનારૂપાના, પિત્તળના, લોખંડના, લાકડાના તથા પથ્થરના દેવદેવીઓની સ્તુતિ કરી. તે જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ આવી ને તેઓએ રાજાના મહેલની ભીંત ઉપર દીપ વૃક્ષની સામે એક લેખ લખ્યો અને હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો. ત્યારે રાજાનો ચહેરો ઉતરી ગયો ને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા ને તેના ઘૂંટણો એકબીજા સાથે અફડાવા લાગ્યા. રાજાએ મોટેથી બૂમ પાડી કે મંત્ર વિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોશીઓને અંદર લાવો. રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું કે જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે તેને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે ને તે રાજ્યમાં 3જો અધિકારી થશે. ત્યારે રાજાના સર્વ જ્ઞાનીઓ અંદર આવ્યા પણ તેઓ તે લેખ વાંચી શક્યા નહીં, તેમજ રાજાને તેનો અર્થ પણ બતાવી શક્યા નહીં. ત્યારે બેલશાસ્તર રાજા ઘણો ગભરાયો, ને તેનો ચહેરો ઉતરી ગયો, ને તેના અમીર ઉમરાઓ ગૂંચવણમાં પડ્યા. હવે રાજાના તથા તેના અમીર ઉમરાઓના વચનો સાંભળીને રાણી ભોજનગૃહમાં આવી. રાણીએ કહ્યું કે હે રાજા, સદા જીવતો રહે, તારા વિચારોથી તું ગભરાઈ ન જા ને તારો ચહેરો ઉતરી ન જાઓ. તારા રાજ્યમાં એક માણસ છે જેનામાં પવિત્ર દેવનો આત્મા છે. તારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલુમ પડ્યા હતા. તારા પિતા નબુખાદનેસર રાજાએ, હા તારા પિતાએ તેના જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોશીઓનો અધિપતિ ઠરાવ્યો હતો. કેમ કે એ જ દાનિયલ જેનું નામ મરહુમ રાજાએ બેલશાસાર પાડ્યું હતું, તેનામાં ઉત્તમ મન, કૌશલ્ય તથા બુદ્ધિ, સ્વપ્નોનો અર્થ કરવાની, ગૂઢ વાક્યોનો ખુલાસો કરી બતાવવાની તથા સંદેહ દૂર કરવાની શક્તિ માલુમ પડ્યા હતા. હવે દાનિયલને બોલાવો એટલે તે તેનો અર્થ કરી બતાવશે. ત્યારે દાનિયલને રાજાની હજુરમાં લાવવામાં આવ્યો. રાજાએ દાનિયલને પૂછ્યું કે યહૂદિયાના બંદીવાનો, જેઓને મારો પિતા યહૂદિયામાંથી લાવ્યો હતો, તેઓ માનો જે દાનિયલ તે તું છે? મેં તારા વિશે સાંભળ્યું છે કે તારામાં દેવી આત્મા છે, ને તારામાં બુદ્ધિ, સમજણ તથા ઉત્તમ જ્ઞાન માલુમ પડ્યા છે. આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવવા માટે મંત્રવિદ્યા જાણનારા જ્ઞાનીઓને મારી હજુરમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ તેઓ તેનો અર્થ મને બતાવી શક્યા નહીં. પણ મેં તારા વિશે સાંભળ્યું છે કે તું અર્થ કરી શકે તથા સંદેહ દૂર કરી શકે છે. હવે જો તું એ લેખ વાંચી શકશે તથા તેનો અર્થ મને સમજાવી શકશે, તો તને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તારા ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તું રાજ્યમાં ત્રીજો અધિકારી થશે. ત્યારે દાનિયલે રાજાને ઉત્તર આપ્યો કે આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો, ને આપના ઇનામ બીજા કોઈને આપો. તે છતાં હું એ લેખ રાજાની આગળ વાંચી સંભળાવીશ, ને તેનો અર્થ આપને સમજાવીશ. હે રાજા, પરાત્પર દેવે આપના પિતા નબુખાદનેસરને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યા હતા, અને જે મહત્તા તેણે તને આપી હતી તેના પ્રતાપથી સર્વ લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેનાથી ધ્રુજતા તથા બીતા હતા. તે ચાહતો તેને માર્યા નાખતો, ને ચાહતો તેને જીવનદાન દેતો. તે ચાહતો તેને ઊંચે ચઢાવતો, ને ચાહતો તેને નીચે પાડતો. પણ જ્યારે તેનું મન ગર્વિષ્ઠ થયું, ને તેનો મિજાજ કરડો થવાથી તે મગરૂરીથી વર્તવા લાગ્યો, ત્યારે તેને પોતાના રાજ્યસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યો, ને તેનો બધો માન મર્તબો તેની પાસેથી લઈ લેવામાં આવ્યો. અને પરાત્પર દેવનો અધિકાર માણસના રાજ્ય ઉપર ચાલે છે, ને તે ચાહે તેની નિમણૂક તે પર કરે છે એવી તેને ખાતરી થઈ, ત્યાં સુધી તેને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેનું મન પશુઓના જેવું થઈ ગયું, તેનો વાસ જંગલી ગધેડાની સાથે થયો. તેને બળદની જેમ ઘાસ ખવડાવતા, ને તેનું શરીર આકાશના ઝાકળથી ફલડતું હતું. હવે હે બેલશાસાર, તેના પુત્ર, જો કે આ સગડું આપ જાણતા હતા, તો પણ આપ નમ્ર થયા નથી, પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેના મંદિરના પાત્રો આપની આગળ લાવવામાં આવ્યા છે, ને આપે તથા આપના અમીર ઉમરાઓએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષરસ પીધો છે. વળી આપે સોના રૂપાના, પિત્તળના, લોખંડના, લાકડાના તથા પથ્થરના દેવદેવીઓ જે જોતા નથી, સાંભળતા નથી કે જાણતા નથી, તેમની સ્તુતિ કરી છે, અને જે દેવના હાથમાં આપનો સ્વાચો શ્વાસ છે, ને જેના પર આપનો સગળો અધિકાર છે, તેને આપે માન આપ્યું નથી. તેથી તેની પાસેથી પેલા હાથનો ભાગ મોકલવામાં આવ્યો છે, ને આ લેખ લખવામાં આવ્યો. હવે જે લેખ લખવામાં આવ્યો તે આ છે, મેને મેને તકેલ ઉર્ફાસિન. એ લેખનો અર્થ આ છે, મેને એટલે દેવે આપના રાજ્યની ગણના કરી છે, ને તેનો અંત આણ્યો છે. તકેલ એટલે આપ ત્રાજવામાં તોડાયા છો, ને કમતી માલુમ પડ્યા છો. પેરેસ એટલે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે, ને તે માદીઓને તથા ઈરાનીઓને આપવામાં આવ્યું છે. ત્યારે બેલશાસાની આજ્ઞાથી તેઓ દાનિયલને જાંબુડિયા રંગના વસ્ત્રો પહેરાવ્યા, તેના ગળામાં સોનાની સાંકળી પહેરાવી ને તેના વિશે ઢંઢોરો પીટાવ્યો કે તેને રાજ્યમાં ત્રીજો અધિકારી ગણવો. તે જ રાત્રે ખાલદીઓનો રાજા બેલશાસાર માર્યો ગયો. તેનું રાજ્ય માદી દાર્યાવેશ, કે જે સુમારે 62 વર્ષની વયનો હતો, તેના હાથમાં આવ્યું. દાનિયલનું પુસ્તક એનો 6 અધ્યાય. દાનિયલનું પુસ્તક 6. દાર્યાવેશને રાજ્ય ઉપર 120 સુબાઓ નિમવાનું ઠીક લાગ્યું. તેઓને આખા રાજ્યમાં જુદે જુદે સ્થળે રહેવાનું હતું. તેમના ઉપર 3 સરસુબા નિમવામાં આવ્યા, જેઓમાંનો એક દાનિયલ હતો, જેથી પેલા સુબાઓ તેમને જવાબદાર રહે ને રાજાને કંઈ નુકસાન થાય નહીં. દાનિયલ તો બીજા સરસુબાઓ તથા સુબાઓ કરતા વધારે નામાંકિત થયો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્ય ઉપર નિમવાનો વિચાર કરતો હતો. પેલા સરસુબાઓ તથા સુબાઓ રાજ્યની બાબતમાં દાનિયલની વિરુદ્ધ બહાનો ખોળી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ મળ્યું નહીં, કેમ કે તે વિશ્વાસુ હતો ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલુમ પડ્યો નહીં. ત્યારે એ માણસોએ કહ્યું કે જો તેના દેવના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત ન મળે, તો આપણને આ દાનિયલની વિરુદ્ધ બીજું કંઈ નિમિત્ત મળી શકવાનું નથી. પછી એ સરસુબાઓ તથા સુબાઓ રાજાની પાસે ધસી આવ્યા ને તેને આ પ્રમાણે કહ્યું, દાર્યાવેશ રાજા, સદા જીવતા રહો. રાજ્યના સર્વ સરસુબાઓએ, અમલદારોએ તથા સુબાઓએ, મંત્રીઓએ તથા હાકેમોએ ભેગા મળી મસલત કરીને નિર્ણય કર્યો છે કે રાજા તરફથી એવો એક કાયદો બહાર પાડવો જોઈએ ને એવો એક સખત મનાય હુકમ થવો જોઈએ કે રાજા જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવે. હવે હે રાજા, એવો મનાય હુકમ મુકરર કરો ને ફરમાન પર સહી કરો, જેથી તે બદલાય નહીં, કેમ કે માદીઓના તથા ઈરાનીઓના કાયદા બદલાતા નથી. તેથી દાર્યાવેશ રાજાએ તે ફરમાન તથા તે મનાય હુકમ પર સહી કરી. જ્યારે દાનિયલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો. તેના રૂમની બારીઓ તો યરૂસલેમ તરફ ઉઘાડી રહેતી હતી અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણીએ પડીને તેણે પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. ત્યારે પેલા માણસો ત્યાં ધસી ગયા ને તેઓએ દાનિયલને પોતાના દેવને વિનંતી તથા પ્રાર્થના કરતો જોયો. પછી તેઓએ રાજાની પાસે જઈને તેની આગળ રાજાના મનાય હુકમ વિશે વાત કરી કે હે રાજા, જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય કોઈ પણ માણસને કે દેવને વિનંતી કરે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે એવા મનાય હુકમ પર આપે સહી કરી નથી? રાજાએ ઉત્તર આપ્યો કે એ વાત ખરી છે. માદીઓ તથા ઈરાનીઓના કાયદા કે જે બદલાતા નથી, તે પ્રમાણે તે છે. ત્યારે તેઓએ રાજાને ઉત્તર આપ્યો કે હે રાજા, યહૂદિયામાંના બંદીવાનોમાંનો દાનિયલ આપનો તથા આપે સહી કરેલા મનાય હુકમનો અનાદર કરે છે. તે દરરોજ 3 વાર પોતાના દેવની પ્રાર્થના કરે છે. આ વાત સાંભળીને રાજાને ઘણું જ માઠું લાગ્યું ને દાનિયલને સી રીતે બચાવો એ વિશે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો અને તેને બચાવવા માટે સૂર્યાસ્ત થતા સુધી તેણે પ્રયત્ન કર્યો. ત્યારે પેલા લોકો રાજાની પાસે ધસી ગયા ને તેને કહ્યું કે હે રાજા, આપે જાણવું જોઈએ કે માદીઓ તથા ઈરાનીઓનો કાયદો એવો છે કે રાજાએ ફરમાવેલો કોઈ પણ મનાય હુકમ કે કાયદો બદલી શકાય નહીં. ત્યારે રાજાએ હુકમ કર્યો ને તેઓએ દાનિયલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયલને કહ્યું કે તારો દેવ, જેની તું હંમેશા ઉપાસના કરે છે, તે તને છોડાવશે. પછી એક પથ્થર લાવીને બિલના મોં ઉપર મૂકવામાં આવ્યો અને રાજાએ તેના પર પોતાની મુદ્રિકાથી તથા પોતાના અમીરોની મુદ્રિકાથી સિક્કો માર્યો, જેથી દાનિયલની બાબતમાં કંઈ પણ ફેરબદલ થાય નહીં. પછી રાજા પોતાને મહેલ ગયો ને તે રાત્રે તેણે કંઈ પણ ખાધું નહીં. વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં આવ્યા નહીં અને તેની ઊંઘ જતી રહી. પછી રાજા મોટે પરોડે ઉઠીને ઉતાવળે સિંહોના બિલ પાસે ગયો. જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાદે દાનિયેલને હાંક મારી. રાજાએ દાનિયેલને કહ્યું કે હે દાનિયેલ, જીવતા દેવના સેવક, શું તારો દેવ જેની તું નિરંતર ઉપાસના કરે છે તે તને સિંહોથી બચાવી શક્યો છે? ત્યારે દાનિયેલે રાજાને કહ્યું કે હે રાજા, સદા જીવતા રહો, મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહના મોં બંધ કરાવ્યા છે ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી, કેમ કે હું તેની નજરમાં નિર્દોષ માલુમ પડ્યો. વળી એ રાજા, મેં આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી. ત્યારે રાજાને અતિશય હર્ષ થયો ને તેણે હુકમ કર્યો કે દાનિયેલને બિલમાંથી બહાર કાઢો. તેથી દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવ્યો. તેના અંગ પર કોઈ પણ પ્રકારની ઈજાના ચિહ્ન માલુમ પડ્યા નહીં, કેમ કે તેણે પોતાના દેવ પર શ્રદ્ધા રાખી હતી. પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાના હુકમથી પકડી આણીને તેમને, તેમના છોકરાને તથા તેમની સ્ત્રીઓને સિંહોના બિલમાં નાખ્યા. તેઓને બિલને તળીએ પહોંચે તે પહેલા તો સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમના બધા હાડકા ભાંગીને તેમના ચૂરે ચૂરા કરી નાખ્યા. ત્યાર પછી દારેવેશ રાજાએ આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનારા માણસોને એવો હુકમ લખી મોકલ્યો કે તમને અધિક અધિક શાંતિ થાવ. હું એવો હુકમ કરું છું કે મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના દેવથી કાંપવું તથા બીવું, કેમ કે તે જ જીવતો તથા સદા અચળ દેવ છે. તેનું રાજ્ય અવિનાશી છે ને તેની સત્તા છેક અંતકાળ સુધી રહેશે. તે બચાવે છે ને છોડાવે છે ને તે આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્નો તથા ચમત્કારો કરે છે. તેણે દાનિયેલને સિંહોના પંજામાંથી બચાવ્યો. એમ દાનિયેલે દારિયાવેશની કારકિર્દીમાં તથા ઈરાની કોરેશની કારકિર્દીમાં આબાદાની ભોગવી. દાનિયેલનું પુસ્તક એનો 7મો અધ્યાય. દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય. બાબેલના રાજા બેલશાસારને પહેલે વર્ષે દાનિયેલને પોતાના બિછાનામાં સ્વપ્ન આવ્યું ને તેના મગજમાં સંદર્શનો થયા. તેણે તે સ્વપ્ન લખી લીધું ને તે બાબતોનો અર્થ કહી બતાવ્યો. દાનિયેલે કહ્યું કે હું રાત્રે મારા સંદર્શનમાં જોતો હતો ને જુઓ, આકાશના 4 વાયુ મોટા સમુદ્ર ઉપર જોશભેર ફૂંકાવા લાગ્યા અને 4 મોટા જાનવરો એકબીજાથી જુદા સમુદ્રમાંથી નીકળી આવ્યા. પહેલું તો સિંહના જેવું હતું ને તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી ને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું ને માણસની જેમ તેને 2 પગ પર ઊભું રાખવામાં આવ્યું ને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. વળી જુઓ, એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું. તેની એક બાજુનો પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો ને તેના મોંમાં તેના દાંતો વચ્ચે 3 પાંસળીઓ હતી. તેઓએ તેને કહ્યું કે ઊઠ, ઘણા માણસનો ભક્ષ કર. ત્યાર પછી હું જોતો હતો એટલામાં બીજું એક જાનવર ચિત્તાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી 4 પાંખો હતી. વળી તે જાનવરને 4 માથા હતા અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. એ પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો તો જુઓ, એક ચોથું જાનવર દેખાયું. તે ભયંકર, મજબૂત અને અતિશય બળવાન હતું. તેને લોખંડના મોટા દાંત હતા. તે ફાળી ખાતું તથા ભાંગીને ટુકડે ટુકડા કરતું હતું ને બાકી રહેલાઓને પોતાના પગથી કચડી નાખતું હતું. તેની અગાઉના સર્વ પશુઓ કરતા તે જુદું હતું. તેને 10 શિંગડા હતા. હું એ શિંગડા વિશે વિચાર કરતો હતો એટલામાં જો તેઓ મધ્યે એક બીજું નાનું શિંગડું ફૂટી નીકળ્યું કે જેના પ્રતાપથી પહેલામાંના 3 શિંગડા સમૂળગા ઉખડી ગયા. અને જુઓ, આ શિંગડામાં
માણસની આંખો જેવી આંખો તથા બળાઈની વાતો કરનાર એક મુખ હતું. હું જોયા કરતો હતો. એટલામાં રાજસનો ગોઠવવામાં આવ્યા ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો. તેનો પોશાક બરફના જેવો શ્વેત ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનના જેવા હતા. તેનું રાજસન અગ્નિની જ્વાળા હતું. તેનું રાજસન અગ્નિની જ્વાળારૂપ હતું ને તેના પૈડા ધગધગતા અંગારારૂપ હતા. અગ્નિની જ્વાળા તેની આગળથી નીકળીને ધસી જતી હતી. હજારો હજાર તેની સેવા કરતા હતા અને લાખો લાખ તેની સન્મુખ ઉભા રહેલા હતા. ન્યાયસભા ભરાઈ હતી ને પુસ્તકો ખોલવામાં આવ્યા હતા. જે સિંગડું મોટી મોટી બળાઈની વાતો કરતું હતું તેના અવાજને લીધે હું તે વખતે જોયા કરતો હતો. તેના અવાજને લીધે એ જાનવરને છેક મારી નાખવામાં આવ્યું ને તેનું શરીર નાશ પામ્યું ને તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયા કર્યું. બાકીના જનાવરોનો તો રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો, પણ તેમની હયાતી એક સમય તથા એક કાળ સુધી રાખવામાં આવી. રાતના સંદર્શનમાં હું જોતો હતો તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ પેલા અવયવૃદ્ધ પુરુષની સાથે પેલા અવયવૃદ્ધ પુરુષની પાસે આવ્યો ને તેઓ તેને તેની નજીક લાવ્યા. તેને સત્તા મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે ને તેનું રાજ્ય અવિનાશી છે. હું દાનિયેલ મારા મનમાં દુઃખી થયો ને મારા મગજના સંદર્શનોથી હું ભયભીત થયો. જેઓ પાસે ઉભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેણે આ સર્વ બાબતનો ખરો અર્થ પૂછ્યો. તેણે તે મને કહ્યો ને એ વાતોનો ખુલાસો મારી આગળ કર્યો. આ ચાર મોટા જાનવરો તો ચાર રાજાઓ છે કે જેઓ પૃથ્વી પર ઉભા થશે, પણ પરાત પરના પવિત્રો રાજ્ય સંપાદન કરશે ને તે રાજ્ય સદા હા સદા સર્વકાળ ભોગવશે. ત્યારે જે ચોથું જાનવર તે બધા કરતા જુદું તથા અતિશય ભયંકર હતું, જેના દાંત લોઢાના ને જેના નખ પિત્તળના હતા, જે ફાળી ખાતું ભાંગીને ટુકડે ટુકડા કરતું ને બાકી રહેલાને પોતાના પગથી કચડી નાખતું હતું, તેનો ખરો અર્થ તથા તેના માથા પરના 10 સિંગડા તથા પેલું બીજું ફૂટી નીકળેલું સિંગડું કે જેના પ્રતાપથી 3 પડી ગયા, એટલે જે સિંગડાને આંખો તથા મોટી મોટી બળાઈની વાતો કરનાર મુખ હતું ને જે દેખાવમાં તેની સાથેના કરતા મજબૂત હતું, તેઓનો ખરો અર્થ જાણવાની મેં ઈચ્છા દર્શાવી. તે વયોવૃદ્ધ પુરુષ આવ્યો ને પ્રાત પરના પવિત્રોને ન્યાયાધિકાર આપવામાં આવ્યો અને એવો વખત આવ્યો કે પવિત્રોને રાજ્ય પ્રાપ્ત થયું. ત્યાં સુધી એ જ સિંગડાએ પવિત્રોની સાથે યુદ્ધ મચાવીને તેઓના ઉપર જય મેળવ્યો તે હું જોયા કરતો હતો. વળી તેણે કહ્યું કે ચોથું જાનવર પૃથ્વી પર એક ચોથું રાજ્ય થવાનું છે. તે બીજા બધા રાજ્યો કરતા જુદું થશે. તે આખી પૃથ્વીને ફાળી નાખશે. તે આખી પૃથ્વીને ફાળી ખાશે ને તેને કચડી નાખશે ને તેને ભાંગીને ટુકડે ટુકડા કરશે. પેલા 10 સિંગડા આ રાજ્યમાંથી 10 રાજાઓ ઉત્પન્ન થશે તે છે, અને તેમના પછી બીજો એક ઉત્પન્ન થશે. તે આગલાઓના કરતા જુદો થશે ને તે 3 રાજાઓને તાબે કરશે. તે પરાત્પરની વિરુદ્ધ મોટી મોટી વાતો બોલશે ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે, અને તે ધાર્મિક ઉત્સવોના દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે, પણ ન્યાયસભા ભરાશે ને તેનું રાજ્ય છીનવી લેવામાં આવશે અને અંતે તેની પાયમાલી તથા વિનાશ થશે. રાજ્ય તથા સત્તા ને આખા આકાશ નીચેના રાજ્યનું મહત્વ પરાત પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે. આ પ્રમાણે એ વાતની સમાપ્તિ છે. મારા દાનિયેલના વિચારથી મને બહુ ગભરાટ થયો ને મારું મોં ઉતરી ગયું, પણ મેં આ વાત મારા મનમાં રાખી.
દાનિયેલનું પુસ્તક એનો 8મો અધ્યાય.
દાનિયેલનું પુસ્તક અધ્યાય 8મો. બેલશાસાર રાજાના 3જા વર્ષમાં મને દાનિયેલને એક સંદર્શન થયું. એટલે પ્રથમ મને જે થયું હતું તેના પછી હું સંદર્શનમાં જોતો હતો. તે વખતે હું એલામ પ્રાંતમાંના સુશાન મહેલમાં હતો. મારા સંદર્શનમાં મેં જોયું કે હું ઉલાય નદીની પાસે હતો. ત્યારે મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, બે સિંગડાવાળો એક મેઢો નદી આગળ ઊભો હતો. એ બે સિંગડા ઊંચા હતા, પણ તેમાંનું એક બીજા કરતા ઊંચું હતું, ને જે વધારે ઊંચું હતું તે પાછળથી ઉગી નીકળ્યું. મેં તે મેઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથા મારતો જોયો, અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શક્યું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું. તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો ને બળાય કરતો હતો. હું વિચાર કરતો હતો, એટલામાં જુઓ, એક બકરો પશ્ચિમથી નીકળીને આખી પૃથ્વી પર આક્રમણ કરીને આવ્યો. તે જમીન પર પગ પણ મૂકતો નહોતો. એ બકરાને તેની આંખોની વચ્ચે એક વિલક્ષણ સિંગડું હતું. તે પેલા બે સિંગડાવાળો મેઢો જેને મેં નદી આગળ ઉભેલો જોયો તેની પાસે આવ્યો, ને પોતાના બળના જોશમાં તેના પર ધસી આવ્યો. મેં તેને મેઢાની લગભગ આવી પહોંચતો જોયો, ને તે એના પર બહુ ક્રોધે ભરાયો હતો. તેણે મેઢાને મારીને તેના બંને સિંગડા ભાગી નાખ્યા. તેની સામે ટક્કર લેવાને મેઢો તદ્દન અશક્ત હતો. તેણે તો તેને જમીન પર પછાડ્યો ને પોતાના પગથી તેને કચડી નાખ્યો. તેના હાથમાંથી મેઢાને છોડાવી શકે એવો કોઈ નહોતો. ત્યારે તે બકરાએ અતિ ઘણું મહત્વ ધારણ કર્યું, પણ તે બળવાન થયો ત્યારે તેનું મોટું સિંગડું ભાગી ગયું, અને તેને બદલે આકાશના ચારે વાયુ તરફ ચાર વિલક્ષણ સિંગડા તેને ફૂટ્યા. તેઓમાંના એકમાંથી એક નાનું સિંગડું ફૂટી નીકળ્યું. તે દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ તથા રળિયામણા દેશ તરફ બહુ જ મોટું થઈ ગયું. તે વધીને આકાશના સૈન્ય સુધી પણ પહોંચ્યું, અને તેણે તે સૈન્યમાંના તથા તારાઓમાંના કેટલાકને નીચે જમીન પર પાડી નાખ્યા, તેમને પગ નીચે કચડી નાખ્યા. વળી તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું, અને તેણે તેની પાસેથી નિત્યનું દહન્યર પણ લઈ લીધું, ને તેનું પવિત્ર સ્થાન પાડી નાખવામાં આવ્યું. અપરાધને લીધે સૈન્ય તથા નિત્યનું દહન્યર પણ તેને હવાલે કરવામાં આવ્યા. તેણે સત્યને ભૂમિ પર પાડી નાખ્યું, ને તે પોતાની મરજી મુજબ વર્ત્યું ને ફતે પામ્યું. ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો, જે અમુક પવિત્ર બોલતો હતો. તેને બીજા પવિત્ર પૂછ્યું કે નિત્યના દહન્યર પણ વિશેના તથા ઉજ્જળ કરના અપરાધ, પવિત્ર સ્થાનને તેમજ સૈન્યને બંનેને પગ તળે કચડી નાખવા વિશેના સંદર્શનની મુદત કેટલી છે? તેણે મને કહ્યું કે 2307 સવારની છે, ત્યાર પછી પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ થશે. મને દાનિયેલને એ સંદર્શન થયા પછી એમ થયું કે તે સમજવા માટે હું પ્રયત્ન કરતો હતો, તો જુઓ, પુરુષના જેવો આભાસ મારી નજરે પડ્યો. મેં ઉલાયના કાંઠાઓની વચ્ચે મનુષ્યનો સાદ સાંભળ્યો. તેણે હાંક મારીને કહ્યું કે ગાબ્રિયલ, આ માણસને સંદર્શનની સમજ પાડ. તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં તે નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હુંબીને ઊંધો પડ્યો, પણ તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, તું સમજ કે આ સંદર્શન અંતકાળ વિશેનું છે. હવે તે મારી સાથે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભર નિંદ્રામાં પડ્યો, પણ તેણે મને અડકીને ટટ્ટાર બેસાડ્યો. તેણે મને કહ્યું કે જો કોપને અંત સમય જે થવાનું છે તે હું તને જણાવીશ, કેમ કે એ ઠરાવેલા અંતકાળ વિશે છે. જે બે સિંગડાવાળો મેઢો તો જોયો, તેઓ માદાય તથા ઈરાનના રાજાઓ છે. રૂંવાવાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે. તેની આંખો વચ્ચેનું મોટું સિંગડું તે તો પહેલો રાજા છે, જે ભાંગી ગયું, અને જેની જગ્યાએ બે ચાર ઉભા થયા તે એક પ્રજા દર્શાવે છે કે જેમાંથી ચાર રાજ્ય ઉત્પન્ન થશે, પણ તેઓ તેના જેટલા બળવાન થશે નહીં. તેઓના રાજ્યની આખરે જ્યારે અપરાધીઓનો ઘડો ભરાયો હશે ત્યારે એક વિકરાળ ચહેરાનો તથા ગહન વાતો સમજનારો રાજા ઉભો થશે, તે મહાબળવાન થશે, પણ પોતાના બળથી નહીં, તે અદભુત રીતે નાશ કરશે ને ફતેહ પામશે ને પોતાની મરજી મુજબ વર્તશે, અને તે પરાક્રમીઓનો તથા પવિત્ર લોકોનો નાશ કરશે, તે પોતાની હોશિયારી પોતાના ધારેલા પ્રપંચમાં ફતેહવંત થશે, તે પોતાના મનમાં બળાઈ કરશે ને તે ગણાઓનો તેઓની અસાવધ સ્થિતિમાં નાશ કરશે, તે સરદારોના સરદારની સામે પણ બાથ ભીડશે, પણ કોઈ મનુષ્ય હાથ વગર તેનો નાશ થશે. સાત સવાર વિશે જે સંદર્શન કહેવામાં આવ્યું છે તે ખરું છે, પણ તું તે સંદર્શન ગુપ્ત રાખ, કેમ કે તે ઘણા દૂરના કાળ વિશે છે. વળી મને દાનિયલને મૂર્છા આવી ને હું કેટલાક દિવસ સુધી માંદો રહ્યો. ત્યાર પછી હું ઉઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહીં.
દાનિયલનું પુસ્તક એનો 9મો અધ્યાય. દાનિયલનું પુસ્તક અધ્યાય 9મો. માદ્યોના વંશના આહાસવેરોશનો દીકરો દાર્યવેશ, જે ખાલદીઓની શહેનશાહતનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં, તેની કારકિર્દીના પહેલા વર્ષમાં હું દાનિયલ યહોવાની વાણી યર્મયા પ્રબોધકની પાસે આવી હતી. તે પ્રમાણે યરૂસાલેમની પાયમાલી થતા સુધીની મુદતના 70 વર્ષો વિશેની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી સમજ્યો. હું ઉપવાસ કરીને, ટાટ ઓળીને તથા રાખ જોડીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને, શોધન કરવાને મારો મુખ પ્રભુદેવ તરફ રાખી રહ્યો. મેં મારા દેવ યહોવાની પ્રાર્થના કરી ને પાપ કબૂલ કરીને કહ્યું, હે પ્રભુ, તારા પર પ્રીતિ રાખનારાઓ પર તથા તારી આજ્ઞાઓ પાળનારાઓ પર કરાર પાળીને દયા રાખનાર મહાન તથા ભયાવહ દેવ, અમે તો તારી આજ્ઞાઓથી તથા તારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે ને દંગો કર્યો છે. તારા સેવક પ્રબોધકો કે જેઓ તારે નામે અમારા રાજાઓને, અમારા સરદારોને, અમારા બાપદાદાઓને તથા દેશના સર્વ લોકોને બોધ કરતા હતા, તેઓનું અમે સાંભળ્યું નથી. હે પ્રભુ, ન્યાયપણું તો તારું છે, પણ આજની જેમ મુખ પરની શર્મિંદગી તો અમારી છે. એટલે યહૂદિયાના માણસોની તથા યરૂસલેમના રહેવાસીઓની તથા તારી વિરુદ્ધ પોતે કરેલા અપરાધને લીધે, એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશમાં જ્યાં તેઓને હાંકી કાઢ્યા છે, તે સર્વ ઇસરાયેલની છે. હે પ્રભુ, મુખની શર્મિંદગી અમારી, અમારા રાજાઓની, અમારા સરદારોની તથા અમારા બાપદાદાઓની છે, કેમ કે અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે. દયા તથા ક્ષમા અમારા દેવ પ્રભુની છે, કેમ કે અમે તેની વિરુદ્ધ દંગો કર્યો છે. યહોવા અમારા દેવની વાણીને ન માનતા તેના જે નિયમો તેણે પોતાના સેવક પ્રબોધકની મારફતે અમને બતાવ્યા, તે પ્રમાણે અમે ચાલ્યા નથી. હા, સર્વ ઇસ્રાયેલે ભટકી જઈને તારી વાણી માની નહીં અને તારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ વર્ષાવવામાં આવ્યો છે, કેમ કે અમે તેની વિરુદ્ધ પાપ કર્યું છે. અમારા પર મોટી આપત્તિ આણીને અમારી વિરુદ્ધ તથા અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે બોલેલા વચનો તેણે પરિપૂર્ણ કર્યા છે, કેમ કે યરૂસાલેમ પર જે વિપત્તિ પાડવામાં આવી છે તેવી વિપત્તિ આખા આકાશની છે, કોઈ સ્થળે પડી નથી. મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સગળી વિપત્તિ અમારા પર આવી પડી છે. તો પણ અમારા અન્યાયથી ફરવા માટે તથા તારું સત્ય સમજવા માટે અમે હજી સુધી અમારા પ્રભુ યહોવાની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી. એ માટે યહોવાએ યોગ્ય સમય જોઈને એ વિપત્તિ અમારા પર આણી છે, કેમ કે અમારો દેવ યહોવા પોતે જે જે કરે છે તે સર્વ કામો ન્યાયયુક્ત છે ને અમે તેની વાણી માની નથી. હવે હે પ્રભુ, પોતાના લોકને પરાક્રમી હાથે મિસર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા દેવ, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે, હે પ્રભુ, કૃપા કરીને તારા સર્વ ન્યાયી કૃત્યો પ્રમાણે તારો કોપ તથા તારો ક્રોધ તારા યરૂસલેમ નગર પરથી, એટલે તારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવ. અમારા પાપોને લીધે તથા અમારા બાપ દાદાઓના દુરાચરણને લીધે યરૂસલેમ તથા તારા લોકો અમારી આસપાસના સર્વની નજરમાં નિંદાપાત્ર થયા છે. માટે હવે હે અમારા દેવ, તારા સેવકની પ્રાર્થના તથા તેની વિનંતી સાંભળીને તારા પાયમાલ થયેલા પવિત્ર સ્થાન પર પ્રભુની ખાતર તારો મુખ પ્રકાશિત કર. હે મારા દેવ, તું કાન ધન્ય સાંભળ, તારી આંખો ઉગાડીને અમારી પાયમાલી પર તથા તારે નામે ઓળખાતા નગર પર નજર કર, કેમ કે અમે અમારી અરજો અમારા પોતાના ન્યાય કૃત્યોને લીધે તો નહીં, પણ તારી મોટી દયાને લીધે તારી આગળ રજૂ કરીએ છીએ. હે પ્રભુ સાંભળ, હે પ્રભુ ક્ષમા કર, હે પ્રભુ લક્ષ દે ને આ મારી અરજ ફળીભૂત કર, વિલંબ ન કર. હે મારા દેવ, તારી પોતાની ખાતર એ પ્રમાણે કર, કેમ કે તારા નગરનું તથા તારા લોકોનું નામ તારા નામ પરથી પડેલું છે. હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો અને મારા તથા મારા ઇસ્રાયલ લોકના પાપ કબૂલ કરતો હતો, ને મારા દેવના પવિત્ર પર્વતને માટે મારા દેવ યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો. હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિયલ, એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે પ્રભુની આજ્ઞાથી ઝડપથી ઉડી આવીને આશરે સાંજના અર્પણની વખતે મને સ્પર્શ કર્યો. તેણે મને સમજણ પાડી ને મારી સાથે વાત કરીને કહ્યું કે હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજ શક્તિ આપવા માટે આવ્યો છું. તે વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ, તેથી તને માહિતી આપવા માટે હું આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે, માટે તું આ વાતનો વિચાર કર ને સંદર્શન સમજ. અપરાધ બંધ પાડવાનો, પાપનો અંત આણવાને ને દુરાચારનો પ્રાયશ્ચિત કરવાને ને સદાકાળનું ન્યાયપણું દાખલ કરવાને ને સંદર્શન તથા ભવિષ્ય વાત પર સિક્કો મારીને નક્કી કરવાને ને પરમ પવિત્રનો અભિષેક કરવાને, તારા લોકને શિર તથા તારા પવિત્ર નગરને શિર 70 અઠવાડિયા નિર્માણ થયેલા છે, એ માટે જાણ તથા સમજ કે યરૂસલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષેક સરદારના વખત સુધીમાં 7 અઠવાડિયા વીતશે અને 62 અઠવાડિયામાં શેરીઓ તથા ખાઈ સહિત અંધાધૂંધીના સમયમાં પણ તે ફરી બંધાશે. એ 62 અઠવાડિયા પછી અભિષેક સરદાર કાપી નંખાશે ને તેનું કંઈ પણ રહેશે નહીં. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્ર સ્થાનનો નાશ કરશે અને તેનો અંત રેલથી આવશે ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. તેની પાયમાલી નિર્માણ થયેલી છે, તે ગણાઓની સાથે 1 અઠવાડિયા સુધીનો પાકો કરાર કરશે અને એ અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. પછી ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર આવશે અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતા સુધી વેરાન કરનાર પર ક્રોધ રેડવામાં આવશે. દાનિયેલનું પુસ્તક એનો 10મો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અધ્યાય 10મો. ઈરાનના રાજા કોરેશને ત્રીજે વર્ષે દાનિયેલ, જેનું નામ બેલશાસાર પાડેલું હતું, તેને એક બાબત પ્રગટ કરવામાં આવી. એ બાબત એક મોટા યુદ્ધની હતી ને તે ખરી હતી. તેને એ બાબતની સમજણ પડી ને તેને સંદર્શન વિશે સમજૂતી મળી. તે દિવસોમાં મેં દાનિયેલે આખા 3 અઠવાડિયા સુધી શોક કર્યો હતો. આખા 3 અઠવાડિયા પૂરા થતા સુધી મેં સ્વાદિષ્ટ ભોજન કર્યું નહોતું, તેમજ માંસ કે દ્રાક્ષરસ મારા મુખે ચાખ્યો ન હતો, તેમજ મેં મારે અંગે બિલકુલ તેલ ચોડ્યું નહોતું. પહેલા માસને 24મે દિવસે હું મહાનદીને એટલે હિદેકેલ એટલે તિગ્રીસ ને કિનારે ઉભો હતો. તે વખતે મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, શણના વસ્ત્ર પહેરેલો એક માણસ ઉભો હતો. તેની કમર ઉફાઝના ચોખ્ખા સોનાના કમરબંધથી બાંધેલી હતી. તેનું શરીર પણ પોખરાજના જેવું હતું. તેનો ચહેરો વીજળીના જેવો દેખાતો હતો. તેની આંખો બળતી બત્તીઓ જેવી, તેના હાથ ને તેના પગ ઓપેલા પિત્તળના રંગ જેવા હતા, ને તેના શબ્દોનો અવાજ ઘણા લોકોના કલકલાટ જેવો હતો. ને દાનિયેલે એકલાએ તે દર્શન જોયું, કેમ કે મારી સાથેના માણસોએ એ દર્શન જોયું નહીં. પણ તેઓને મોટી ધ્રુજાળી ચડી આવી ને તેઓ નાસીને સંતાઈ ગયા. એવી રીતે હું એકલો પડ્યો ને મેં એ મોટું સુંદરસન જોયું ને મારામાં કંઈ શક્તિ રહી નહીં, કેમ કે મારું સૌંદર્ય બદલાઈને નિસ્તેજ થઈ ગયું ને મારામાં કંઈ પણ શક્તિ રહી નહીં. તો પણ તેના શબ્દોનો સાદ મેં સાંભળ્યો અને જ્યારે મેં તેના શબ્દોનો અવાજ સાંભળ્યો ત્યારે મારું મુખ ભૂમિ તરફ રાખીને હું ઊંધો પડ્યો ને ઊંધો ભર નિદ્રામાં પડ્યો. ત્યારે જુઓ, એક હાથ મને અડક્યો અને તેણે મને મારા ઘૂંટણો પર તથા મારા હાથની હથેલીઓ પર ટેક્યો. તેણે મને કહ્યું કે હે દાનિયેલ, અતિ પ્રિય માણસ, જે વાતો હું તને કહું છું તે સમજ ને ટટ્ટાર ઉભો રહે, કેમ કે મને હમણાં તારી પાસે જ મોકલવામાં આવ્યો છે. જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે હું ધ્રુજતો ઉભો થયો. ત્યારે તેણે મને કહ્યું કે હે દાનિયેલ, બીમા, કેમ કે તે તારું મન સમજવામાં તથા તારા દેવની આગળ બીન થવામાં લગાડ્યું. તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી અને તારી વિનંતીઓની ખાતર હું આવ્યો છું. પણ ઈરાનના રાજ્યના સરદારે 21 દિવસ સુધી મારી સામે ટક્કર લીધી. પણ મુખ્ય સરદારોમાંનો એક એટલે મિખાઈલ મારી મદદે આવ્યો અને હું ત્યાં ઈરાનના રાજાઓની સાથે રહ્યો. તારા લોકો પર પાછળના દિવસમાં શું વીતશે તે તને સમજાવવા માટે હું હમણાં આવ્યો છું, કેમ કે સંદર્શન તો દૂરના કાળ વિશે છે. તેણે મને આ પ્રમાણે વાતો કરી ત્યારે હું નીચું જોઈને મૂંગો રહ્યો. ત્યારે માનવી સ્વરૂપનો કોઈએ મારા હોઠોને અડક્યો. ત્યારે હું મારો મુખ ઉગાડીને બોલ્યો ને જે મારી આગળ ઊભો હતો તેને મેં કહ્યું કે હે મારા મુરબ્બી, સંદર્શનને લીધે મને ખેદ થયો છે ને મારામાં કંઈ જ શક્તિ રહી નથી, કેમ કે આ મારા મુરબ્બીનો દાસ આ મારા મુરબ્બીની સાથે કેમ વાત કરી શકે, કેમ કે મારામાંથી તો બળ છેક લોપ થયું છે ને મારામાં દમ પણ રહ્યો નથી. ત્યારે મનુષ્યના દેખાવના કોઈએ કે ફરીથી મને અડકીને મને બળ આપ્યું. તેણે કહ્યું કે હે અતિ પ્રિય માણસ, બી માં, તને શાંતિ થાવ, બળવાન થા, હા બળવાન થા. જ્યારે તેણે મારી સાથે વાત કરી ત્યારે મને જોર આવ્યું ને મેં કહ્યું કે હે મારા મુરબ્બી, બોલ, કેમ કે તે મને બળ આપ્યું છે. ત્યારે તેણે મને કહ્યું, હું તારી પાસે શા માટે આવ્યો છું તે તું જાણે છે. હવે હું ઈરાનના સરદાર સાથે યુદ્ધ કરવાને પાછો જઈશ અને હું ચાલ્યો જઈશ. ત્યારે જો યાવાન એટલે ગ્રીસનો સરદાર આવશે, તથાપિ સત્યના લેખમાં જે લખેલું છે તે હું તને કહીશ, અને એઓની વિરુદ્ધ લડવામાં તારા સરદાર મિખાઈલ સિવાય બીજો કોઈ મને સહાય કરતો નથી. દાનિયેલનું પુસ્તક એનો 11મો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અધ્યાય 11મો. માદી દારિયાવેશને પહેલે વર્ષે હું તો તેને દ્રઢ તથા મજબૂત કરવા માટે ઉભો થયો. હવે હું તને સત્ય બતાવીશ. જુઓ, હવે પછી ઈરાનમાં 3 રાજાઓ ઉભા થશે અને ચોથો એ બધા કરતા ઘણો જ બળવાન થશે. તે પોતાના દ્રવ્ય વડે બળવાન થઈને યાવાન ગ્રીસના રાજ્યની વિરુદ્ધ બધાને ઉશ્કેરશે. એક પરાક્રમી રાજા ઉભો થશે. તે મહાપ્રતાપથી રાજ ચલાવશે ને પોતાની મરજી પ્રમાણે કરશે. જ્યારે તે ઉભો થશે ત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે ને આકાશના 4 વાયુ તરફ તેના વિભાગ પડી જશે. પણ તે રાજ્ય તેના સંતાનને મળશે નહીં. તેમજ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો તે રાજ પદ્ધતિ પ્રમાણે રાજ્ય ચલાવશે નહીં, કેમ કે તેનું રાજ્ય ઉખેરી નાખવામાં આવશે ને એવો સિવાય બીજાઓને મળશે. દક્ષિણનો રાજા બળવાન થશે, પણ તેના સરદારોમાંનો એક
તેના કરતા બળવાન થશે ને હકુમત ભોગવશે. તેની હકુમત મહાન થશે. કેટલાક વર્ષો પછી તેઓ ભેગા થઈને સંપ કરશે.
દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા સાથે કોલ કરાર કરવાને આવશે, પણ તેના હાથનું બળ તેનાથી રાખી શકાશે નહીં, અને તે તથા તેનો હાથ પણ ટકી શકશે નહીં. પણ તે તથા તેને લાવનારાઓ તથા તેને જન્મ દેનાર તથા તે સમયમાં તેને બળ આપનાર એ સર્વને દુશ્મનોને હવાલે કરવામાં આવશે. પણ તેની જળમાંથી નીકળેલા ફણગામાંથી તેની પદવીએ એક ઊભો થશે કે જે સૈન્યમાં આવશે, ને ઉત્તરના રાજાના કિલ્લામાં પેસીને તેની વિરુદ્ધ લડીને ફતેહ પામશે. વળી તેઓના દેવોને, તેમની ઢાળેલી મૂર્તિઓને, તેઓના સોના રૂપાના સારા સારા પાત્રોને કબજે કરીને મિસરમાં લઈ જશે, અને તે ઉત્તરના રાજા પર કેટલાક વર્ષો સુધી ચઢાઈ કરશે નહીં. તે દક્ષિણના રાજાના રાજ્યમાં આવશે, પણ તે પોતાના દેશમાં પાછું જશે. તેના દીકરાઓ યુદ્ધ કરશે ને મોટા સૈન્યો ભેગા કરશે, ને તેમાંનો એક ધસી આવશે ને રેલની જેમ ફરી વળીને દેશને આ છેડેથી પેલે છેડે સુધી જશે, અને તે પાછો આવીને છેક તેના કિલ્લા સુધી યુદ્ધ કરશે. પછી દક્ષિણનો રાજા ક્રોધામાન થઈને ચડી આવશે ને તેની સાથે, એટલે ઉત્તરના રાજાની સાથે યુદ્ધ કરશે. તે એક મોટું લશ્કર ઊભું કરશે ને તે લશ્કર તેના હાથમાં સોંપવામાં આવશે. તે લશ્કરને લઈ જવામાં આવશે ને તેનું હૃદય ગર્વિષ્ઠ થશે અને તે હજારોને મારી નાખશે, પણ ફતેહ પામશે નહીં. ત્યાર પછી ઉત્તરનો રાજા પાછો આવીને આગળના કરતા મોટું લશ્કર ભેગું કરશે, અને કેટલાક કાળ પછી, એટલે કેટલાક વર્ષો પછી, તે એક મોટું સૈન્ય તથા ઘણું દ્રવ્ય લઈને ધસી આવશે. તે સમયે દક્ષિણના રાજાની સામે ઘણા ઉભા થશે. વળી તારા લોકમાંના તોફાનીઓ પણ એ સંદર્શનને સાચું પડવા માટે ઉભા થશે, પણ તેઓ માર્યા જશે. તેથી ઉત્તરનો રાજા આવશે ને મોરચા ઉઠાવીને કિલ્લાવાળા નગરોને જીતી લેશે. દક્ષિણના રાજાના લશ્કરો તેમજ તેના પસંદ કરેલા સૈનિકો તેની સામે ટકી શકશે નહીં, તેમજ ટક્કર લેવાની કંઈ પણ શક્તિ રહેશે નહીં. પણ તેની સામે આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે ને તેની સાથે કોઈ ટકશે નહીં, અને તે એ રળિયામણા દેશમાં ઉભો રહેશે ને તે તેના હાથમાં આવશે. પછી પોતાના આખા રાજ્યના બળ સહિત તથા વાજબી શરતો લઈને તે આવવાનો નિશ્ચય કરશે, અને તે પોતાની મરજી પ્રમાણે કરશે, અને તે તેને એ માટે આપશે કે તે તેનો નાશ કરે, પણ તેની મુરાદ બરાવવાની નથી. એ પછી તે ટાપુઓ તરફ નજર કરશે ને તેમાંના ઘણા લઈ લેશે. તેણે કરેલું અપમાન એક સરદાર દૂર કરશે, હા, બલકે તેણે કરેલું અપમાન પાછું વાળીને તેને જ સીરતે નાખશે. પછી તે પોતાનું મુખ પોતાના દેશના કિલ્લાઓ તરફ ફેરવશે, પણ તે ઠેસ ખાઈને પડી જશે ને તે ફરીથી મળશે નહીં. પછી તેની જગ્યાએ એક એવો ઊભો થશે કે જે જુલમથી કર લેનારને એક પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે, પણ થોડા દિવસમાં તે નાશ પામશે, ને તે વળી ક્રોધથી નહીં તેમજ લડાઈથી પણ નહીં. તેની જગ્યાએ એક તિરસ્કાર પાત્ર પુરુષ ઊભો થશે કે જેને રાજ્યપદ આપવામાં આવ્યું નહોતું, પણ તે નિર્ભય વખતમાં આવીને ખુશામતથી રાજ્ય પ્રાપ્ત કરશે. તેની આગળથી લોકો રેલના જેવા બળથી ગસડાઈ જશે ને ખેદાન મેદાન થશે. હા, તેના કરારમાં દાખલ થયેલો સરદાર પણ નાશ પામશે. તેની સાથે સંપ કર્યા પછી તે કપટ કરશે, કેમ કે તે ચડી આવશે ને તેની પ્રજા નાની છતાં તે બળવાન થશે. તે નિર્ભય વખતમાં પ્રાંતના સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશો પર ચડી આવશે, અને જે તેના પૂર્વજોએ તથા તેના પૂર્વજોના પૂર્વજોએ કર્યું હતું તે કરશે. તેઓમાં લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે, અને કેટલાક વખત સુધી તે કિલ્લાઓની વિરુદ્ધ પોતાની યોજના યોજશે. મોટી ફોજ લઈને દક્ષિણના રાજા ઉપર ચઢાઈ કરવાને તેનામાં બળ તથા હિંમત આવશે. દક્ષિણનો રાજા પણ અતિશય મોટું તથા પરાક્રમી સૈન્ય લઈને તેની સામે યુદ્ધ મચાવશે, પણ તે પણ ટકશે નહીં, કેમ કે તેઓ તેની સામે કાવતરા કરશે. હા, તેનું અન્ન ખાનારાઓ તેનો નાશ કરશે ને તેનું સૈન્ય ઘસડાઈ જશે અને ઘણા માર્યા જશે. એ બંને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર કરશે. એક મેજ પર બેસીને તેઓ જૂઠું બોલશે, પણ તેમાં તેઓ ફાવશે નહીં, કેમ કે તેનો અંત ઠરાવેલો સમય આવશે. પછી તે પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે, અને તેનું અંતઃકરણ પવિત્ર કરારની વિરુદ્ધ રહેશે, અને તે પોતાની મરજી મુજબ કરીને તેના પોતાના દેશમાં પાછો જશે. ઠરાવેલા વખતે તે પાછો ફરીને દક્ષિણમાં આવશે, પણ અગાઉ જેમ થયું તેમ તે વખતે થશે નહીં, કેમ કે કિત્તીનના વહાણો તેની વિરુદ્ધ આવશે. તેથી તે નિરાશ થઈને પાછો જશે ને પવિત્ર કરાર વિરુદ્ધ તેને ક્રોધ ચડશે ને તે પોતાની મરજી પ્રમાણે કરશે. હા, તે પાછું જશે ને પવિત્ર કરારનો ત્યાગ કરનારાઓ પર મહેરબાની રાખશે. તેની તરફથી લશ્કરો ઉભા થશે ને તેઓ પવિત્ર સ્થાનને એટલે કિલ્લાને વટાળશે ને નિત્યનું દહનિયાર પણ લઈ લેશે ને તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં ઉભી કરશે. વળી કરારની વિરુદ્ધ દુષ્કર્મ કરનારાઓને તે ખુશામતી ધર્મ ભ્રષ્ટ કરશે, પણ પોતાના દેવને ઓળખનારા લોકો બળવાન થશે ને પરાક્રમી કામો કરશે. લોકોમાં જેઓ જ્ઞાની હશે તેઓ ઘણાઓને શીખવશે, તો પણ તેઓ ઘણા દિવસો સુધી તરવારથી માર્યા જશે. તેઓને બાય નાખવામાં આવશે, ગુલામગીરીમાં લઈ જવામાં આવશે, સલૂટી લેવામાં આવશે. ત્યારે તેઓને થોડી ઘણી સહાય કરવામાં આવશે, પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે. સુગનો માના કેટલાક તેઓને પવિત્ર કરવા માટે, શુદ્ધ કરવા માટે, તેમને શ્વેત કરવા માટે છેક અંતના સમય સુધી પ્રયત્ન કરતા નાશ પામશે, કેમ કે ઠરાવેલો વખત હજુ આવનાર છે. રાજા પોતાની મરજી પ્રમાણે કરશે, તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતા મોટો ગણશે ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે અને ક્રોધ પૂરો થતા સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે. તે પોતાના પૂર્વજોના દેવોને કે તામુસ દેવીને કે કોઈ પણ બીજા દેવને ગણકારશે નહીં, કેમ કે તે પોતાને સર્વ કરતા મોટો ગણશે. પણ તેને બદલે તે કિલ્લાઓના દેવનું સન્માન કરશે અને જે દેવને તેના પૂર્વજો ઓળખતા નહોતા તેને તે સુનર ઉપાધી, મૂલ્યવાન હીરા માણેકથી તથા મનોહર વસ્તુઓથી માન આપશે. પારકા દેવની સહાયથી તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. જેઓ તેની આ સ્વીકારશે તેઓને તે વધારે માનવંત હોદે ચડાવશે અને તેઓને ઘણા લોક પર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વેચશે. આખરને સમયે દક્ષિણનો રાજા તેની સામે થશે અને ઉત્તરનો રાજા રથો તથા સવારો તથા વહાણોનો કાફલો લઈને તેના પર વંટોડિયાની માફક ધસી આવશે. તે તેના દિવસોમાં પ્રવેશ કરશે ને રેલની જેમ સર્વત્ર ફરી વળીને સામી બાજુ નીકળી જશે. તે રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે ને ઘણા દેશો પાયમાલ થઈ જશે. પણ અદોમ, મોઆબ તથા અમોનીઓનો ઘણો ખરો ભાગ તેના હાથમાંથી બચી જશે. વળી દેશો પર પણ તે પોતાનો હાથ લંબાવશે. મિસ્ર દેશ પણ બચી નહીં જશે, પણ સોના રૂપાના ભંડારો તથા મિસ્રની સર્વ મૂલ્યવાન વસ્તુઓ તેના હાથમાં આવશે અને લુબીઓ તથા કુશીઓ તેને પગલે ચાલશે. પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ગભરાશે અને ઘણાઓનો નાશ કરવાને તથા તેઓનો સંહાર કરવાને તે ઘણા જ ક્રોધાવેશમાં ચાલી નીકળશે. સમુદ્ર તથા રળિયામણ પવિત્ર પર્વતની વચ્ચે તે પોતાના પાતશાહી તંબુઓ મારશે, તો પણ તેનો અંત આવશે ને તેને કોઈ સહાય કરશે નહીં. દાનિયેલનું પુસ્તક એનો 12મો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અધ્યાય 12. તે સમયે મહાન સરદાર મિખાઇલ, જે તારા લોકોના પક્ષમાં ઉભો રહેશે, તે ખડો થશે અને એવા સંકટનો સમય આવશે કે પહેલવેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. તે સમયે તારા લોકોમાંના જેઓના નામ પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે તે દરેકનો બચાવ થશે અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. કેટલાક અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કારપાત્ર થશે. સુગનો અંતરિક્ષના પ્રકાશની માફક અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદા સર્વકાળ તારાઓની માફક પ્રકાશશે. પણ હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીં તહીં દોડશે અને જ્ઞાનની વૃદ્ધિ થશે. ત્યાર પછી હું દાનિયેલ જોતો હતો તો જો બીજા બે ઉભા હતા, એટલે એક નદીને આ કિનારે અને બીજો નદીને પેલે કિનારે. જે માણસ સ્વર્ણના વસ્ત્રો પહેરીને નદીના પાણી ઉપર ઉભો હતો તેને કોઈએ પૂછ્યું કે આ આશ્ચર્યનો અંત આવતા કેટલો વખત લાગશે. ત્યારે જે પુરુષ સ્વર્ણના વસ્ત્ર પહેરીને નદીના પાણી પર ઉભો હતો તેણે પોતાનો જમણો હાથ તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને સદા જીવનારના સમ ખાધા કે કાળ, કાળો, ને અડધા કાળ સુધીની તે મુદત છે, અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે. મેં તે સાંભળ્યું પણ હું સમજ્યો નહીં. ત્યારે મેં પૂછ્યું, હે મારા મુરબ્બી, આ બાબતોનું પરિણામ શું આવશે? તેણે કહ્યું, હે દાનિયલ, તું તારે રસ્તે ચાલ્યો જા, કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે. ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે ને તેમને નિર્મળ કરવામાં આવશે, પણ દુષ્ટો પાપ કર્યા કરશે અને કોઈ પણ દુષ્ટ સમજશે નહીં, પણ જ્ઞાની જનો સમજશે. નિત્યનું દહન્યાર પણ બંધ કરવામાં આવશે ને તેની જગ્યાએ વેરાનકારક ધિકારપાત્ર વસ્તુ ત્યાં રાખવામાં આવશે. તે વખતથી 1290 દિવસ થશે જે રાહ જુએ છે, ને 1335 દિવસ સુધી નભી રહેશે તેને ધન્ય છે. પણ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે તું વિશ્રામ પામશે ને તે મુદતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઉભો રહેશે.